સર્વાવતારી ભગવાન શ્રીના પ્રેમમાં જેને પોતાનું જીવન નછાવર કરી દીધું છે, એવા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી અનેક આત્માઓ પણ ભગવાન શ્રીના પ્રેમમાં નછાવર થઈ જાય, એટલા માટે અદભુત કૃતિ શુભાશી કહો રે રૂડી વર્ણન કરતા જાય ચિત્ત બુડી, એના ત્રણ પદ આપણને સંભળાવી. ચરણ હરિના રે શોભે જોઈ જોઈ મુનિ મન લોભે, અદભુત ચતુર્થ પદ સંભળાવી રહ્યા છે.
સુખરે આપે ત્રિકોણ ગોપદ દુખડા
ચરણ હરિના રે શોભે, જોઈ જોઈ મુનિમન મધુકર લોભે. મહારાજના ચરણારવિંદ કેટલા બધા મોહક છે વિચારો તમે. ચરણ હરિના શોભે, મહારાજના ચરણારવિંદ શોભે છે, એટલો શબ્દ મૂક્યો. કેવી રીતના શોભે છે, શું શોભે છે, એને માટે સ્વામીએ ખેંચાણ સીધું લખ્યું, જોઈ જોઈ મુનિમન મધુકર લોભે. મધુકર એટલે ભમરો, મનરૂપી ભમરો. મુનિઓના, જોગીઓના, તપસ્વીઓના ધ્યાનીઓના જ્ઞાનીઓના મન રૂપી ભમરો ચરણ રૂપી કમળ છે, એ કમળ છે, એ ચરણ છે. જેમ કમળમાં ભમરો લોભાય છે એમ મહારાજના ચરણારવિંદમાં આધ્યાત્મિક પથના પથિકો એ તમામના મનરૂપી ભમરાઓ લોભાઈ જાય છે. છબી અલોકી કરે ન્યારી, સોળે ચિહ્ન તણી બિલિહારી. આપણા મોટા મોટા નંદ સંતોની કૃતિ સામે જ્યારે જોઈએ ત્યારે એમ લાગે છે કે એને લખતા એમ લાગ્યું છે કે હજી ઓછું લખાણું, ઓછું લખાણું, ઓછું લખાણું. એક ઉપમા આપે તો એમ લાગે છે ઓછી પાણી. છબી અલૌકિક, અલૌકિકનો અર્થ કેવો થાય? લૌકિક નહીં, જેને બીજા કોઈની ઉપમા ન ઘટે, જેના તુલ્ય બીજું કશું હોય ન શકે, જેને કોઈ આંબી ન શકે એને અલૌકિક કહેવાય. તો અલૌકિક લખ્યા પછી વળી પાછી ન્યારી લખી, નહીં તો બેનો અર્થ સરખો જ થાય છે. ન્યારીનો અર્થ એવો જ થાય છે કે કોઈ જેને આંબી ન શકે, જેના જેવું બીજું કશું હોય જ ન શકે. પણ સંતોને મહારાજના સ્વરૂપને લખવા માટે મન ખેંચાતું હતું, કલમો પરાણે હાલતી, તેનું ગોખવું નહોતું પડતું. સમજાય છે? આ કઈ ગોખી ગોખી કૃતિઓ નક્કી નથી થઈ. આ કઈ કડી લખ્યા પછી પાછો રાગ બેહારવો, નથી બેહતો માટે આ શબ્દ બદલો, બીજો મૂકો, એમાં કૃતિઓ તૈયાર નથી થઈ. સ્વયંભૂ પ્રેમ જ્યારે ઉભરાયો છે ત્યારે પ્રેમ જ કૃતિઓ બની ગયો છે અને કલમ દ્વારા કંડારાયો છે. છબી અલોકી કરે ન્યારે, સોળ ચિહ્ન તણી બલિહારી. સ્વામી કે મહારાજના ચરણારવિંદમાં જે સોળ ચિહ્ન છે બલિહારી, એના માટે સર્વસ્વાય હોમ કરી દઈએ. એટલા બધા અદભુત છે, એટલા બધા અદભુત છે. બલિહારી નો અર્થ એવો થાય જેના જેવું કાંઈ જ ન હોય. જગતમાં કોઈ બહુ રૂડું કાર્ય કરાવતો કે એની બલિહારી છે, કોઈ ન કરી શકે એવું કામ એને કર્યું. કોઈની પાસે ને એવી વાત કોઈની પાસે હોય તો એના માટે બલિહારી શબ્દનો ઉપયોગ થાય. સોળે ચિહ્ન તણી બલિહારી. એક મારના ચરણારવિંદ તો અલૌકિક છે, જ્ઞારા છે, પણ એમાં રહેલા એક એક ચિહ્ન જે છે એ પણ અદભુત છે. અને એટલા હાટો જો ને મહારાજ વડતાલ બિરાજતા હતા, એટલે વસો ગામનારી ભક્તો હોય ખબર ને, મહારાજ તમારા મુખારવિંદ સામે જયારે જોઈએ છે ચાર પાટીદારો આવ્યા હતા ત્યારે અમને બીજું કાંઈ આશ્ચર્ય બહુ દેખાતું નથી, પણ તમારા ચરણારવિંદ સામે જયારે જોઈએ છે ને ત્યારે મન ખેંચાવા લાગ્યા છે. અજ્ઞાનીઓના ખેંચાય તો જ્ઞાનીના તો કેમ બાકાત રહે. મહારાજ તમારા ચરણારવિંદ સામે જોઈએ ત્યારે મન ખેંચાવા લાગ્યા છે અને કંઈક અલૌકિકતા દેખાય છે, તે મહારાજ એમ કેમ છે? ત્યારે મહારાજ કે ન હોય, મહારાજ કે ન હોય, આ ચરણારવિંદને તમે શું સમજો છો? મહારાજ કે વિરાટ બ્રહ્માએ પોતાની અડધી આવડતા પર્યંત જયારે પ્રાર્થના કરી, માથે બીજો દોઢ પહોર જયારે ગયો, થાકી ગયો પ્રાર્થના કરી કરીને, ત્યારે મહારાજ કે આ ચરણારવિંદ આ ધરા ઉપર આવ્યા છે, આજ પેલા આવ્યા નહોતા, હવે આવશે નહીં. ભક્તો આપણા મનમાં એમ થાય વિરાટે કેમ પ્રાર્થના કરી છે? મેં એક દાડો જેતપુર મોટા સ્વામી પૂછ્યું કે સ્વામી વિરાટ કેમ પ્રાર્થના કરી, વિરાટ તો બહુ સામાન્ય લો લેવલ છે. પચાસ કરોડ નો શોરૂમ હોય એમાં ખીચામ જેને પાંચ રૂપિયા હોય કે પગથિયું ચડે નહીં, એ શોરૂમ જોઈને જેને સંકલ્પ ન ઉઠે, તો વિરાટ તો ઘણું લો લેવલ કહેવાય. અને એને પુરુષોત્તમ નારાયણની આટલી બધી પ્રાર્થના કરી, એનું કારણ શું? એમ ત્યારે સ્વામી છે ને મોટી લાંબી હલકથી કહેતા, સ્વામી કહે ભાઈ વિરાટે કોઈ કાળે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો ભગત હતો, કે પણ માળાને રાગ રહી ગયો બ્રહ્માંડ કેમ સર્જાતું છે, એટલે મારા લઈને વિરાટ બની નાખ્યો. વિરાટ બન્યો તો ખરો, પણ ભાઈ ભાંગ્યું તોય ભરવું છે, કહેવત છે. ભલે અક્ષરધામ સુધી ન પહોંચી ગયો, પણ ભગત કોનો? પુરુષોત્તમ નારાયણનો. વિરાટના મનમાં સંકલ્પ તો હોવા તો ગજબ થઈ. જરાક રાગ રહી ગયો, મહારાજ છૂટી ગયા અને અહીંયા આવવું પડ્યું. પણ હું જો ખરો સ્વામિનારાયણનો હોઉં તો હું ભલે આની અંદર ભેળવાયો, આમાંથી હું તો નીકળી જાઉં, પછી બીજા અબજો આત્માને કાઢી નાખું એવું ન કરું તો ખરો ભગવાન સ્વામિનારાયણનો ભગત. જેમ સમય વાતમ લખ્યું, જળ કાતરની માછલી કોઈ દી જાળમાં આવે નહીં, અને કદાચ આવી ગયો હોય પોતે તો જાળને કાપીને બહાર નીકળી જાય, પણ બીજા હજારો માછલાઓને કાઢી નાખે. એ વિરાટે નક્કી કર્યું, હું તો આમાંથી નીકળી જ જઈશ, પણ બીજા અબજો આત્માને આમાંથી કાઢી ન નાખું તો સ્વામિનારાયણનો ભગતની આમ નિર્ધાર કરી અને પોતાની ગાદી ઉપર બીજાને બેહાડી દીધો. તું બેશ કર રાજ, અને બીજાને બેહાડી દઈને પોતે ધ્યાનમાં બેસી ગયો. કેટલા વર્ષ ધ્યાનમાં બેઠો, જેને એક વર્ષમાં એક દિવસમાં, જેને એક દિવસમાં 1000 સતયુગ, 1000 ત્રેતા, 1000 દ્વાપર, 1000 કળિયુગ વીતી એક દિવસમાં, એવા તો 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, એવા 50 વર્ષ સુધી ધ્યાનમાં બેઠો. અરે ઇન્દ્ર આદિકના સિંહાસન ડોલાવનારા તો ધરા ઉપર ઘણા જીનમાં હશે, પણ ભગવાન સ્વામિનારાયણના તખતને ડોલાયું. ઓહો, આમ કોણ, આટલું બધું કોણ મારી બાજુ ખેંચાણો છે? અને વિરાટની સાધનાએ ભગવાન શ્રી હરિને પણ કહેવું પડ્યું, આ રાખો, બોલો શું સંકલ્પ? બસ મહારાજ, મારા ફૂટલા બ્રહ્માંડમાં પધારો અને મારા બ્રહ્માંડ અનંત આત્માનું સહી કરો. મારે કે જા વિરાટ, તારા ઉપર રાજી થયો છું અને તારા બ્રહ્માંડમાં મારા ચરણ અરવિંદ આવશે. હું સ્વયં પધારીશ, તને તો તારીશ, અબજો આત્માને તારી દઈશ. અને માટે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે, પટેલો આ ચણાવિંદ કઈ જેમ તેમ નથી, વિરાટ નારાયણની અડધી આવરદાન માથે દોઢ પૂર્ણ પર જયારે પૂર્ણ થયું ત્યારે આ ચણાવિંદ આ ધરા ઉપર આવ્યા છે. પછી તમે જેમ સમજો એમ, મહારાજને કહેવું પડતું, પછી તમે જેમ સમજો એમ, અમે કહીએ છીએ વાત આમ જ છે, પછી તમે જેમ સમજો એમ. મોજ તો તે દાડે છૂટશે જે દાડે આમ સમજાઈ જશે. ખરેખર મહારાજ આ ધરા ઉપર જો ન પધાર્યા હોત તો વાસ્તવિકતામાં સત્સંગ કોને કહેવાય? સત્સંગ થાય ત્યારે ભક્તોના અંગ કેવા બની જાય એ જ્ઞાન થાત જ નહીં. અમારે અદભુત જ્ઞાન કરાવ્યું અને એ મહારાજને માટે હજારો લાખો આત્માઓ જીવનને હોમ કરી અને મહારાજ માટે મંડી પીડ્યા. આજે મીંડા છંજો, નહીતર 12 વાગે હુએ અને 4:30 જાગે, દુનિયામાં ક્યાંય ભેળ્યું છે તમે? ક્યાંય ભેળ્યું છે? હુનારા 12 ને 1 વાગે હશે, એવા હશે ઘણા બધા, કદાચ વ્યક્તિગત એકાદો જાગે, પણ હજારો ભક્તો 12 વાગે સુવે પણ 4:30 વાગે જાગે, એ તો ભગવાન સ્વામિનારાયણની ઘેરે બને. અમે પાછા 12 વાગે હોતા, એમ તો 1:45 હોતા, પછી લાઈન હોય ને, ઉલાન મળું છું, ઉલાન મળું, ઉલાન મળું. પણ જગાડે છે કોણ? અમારનો કેફ કોણ જગાડે છે? કાર્યરત આપણને કોણ રાખે છે? બારનો કેફ. અને ભક્તો બસ એ જ કેફમાં જીવજો, એ જ મસ્તીમાં જીવજો. એ મસ્તીમાં જીવવાની જે મોટપ છે, મજા છે, એવી બ્રહ્માંડમાં બીજે ક્યાંય તમને મોટપે નહીં મળે અને મજાય નહીં મળે. મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા, અદભુત કાર્ય કર્યા. પણ ક્યારેક ક્યારેક આ જગતના છે ને આ લબ્ધા આપણને ચોટાડી દે. મહારાજે કેવડા મોટા ભગવાન હતા અને મોટામાં મોટો ઉત્સવ કર્યો અને મહારાજ ઠેર ઠેર સમાચાર મોકલ્યા, ભક્તો આવજો, ભક્તો આવજો, ભક્તો આવજો. મહારાજે ગામ ગામમાં પણ પત્ર લખ્યો, બધા ભક્તો આવજો. પણ મહારાજને પુષ્પદોલોત્સવ એટલે ફાગણ માસમાં કરવો હતો, ફાગણ માસનો પુષ્પદોલોત્સવ હતો ફાગણ વદમાં, એટલે 2 જ ભક્તો આવ્યા. મહારાજ કીધું ભક્તો આવી ગયા તો? કે હા મહારાજ. કેટલા આવ્યા તો? 2. મહારાજ કે પત્ર નહોતો મળ્યો, સંદેશો નહોતો મળ્યો? તો મહારાજ મળ્યો તો ને, મહારાજ કહેતો કેમ બે જાયવા? તો મહારાજ બીજા બધા ભક્તો કે અમારે ઘઉં લેવા છે, ઘઉં પાકી ગયા છે એટલે ઘઉં લેવા છે. મહારાજ કહે ત્યારે તમારો નહોતા પાક્યા? તો મહારાજ અમારે પાક્યા હતા પણ અમે તમારી ઉપર નાખ્યા. હું બોલ્યા કહું તો અમારે પાક્યા પણ તમારી ઉપર નાખ્યા. ત્યારે મહારાજ બહુ સરસ બોલે, મહારાજ કહે તો હવે પછી અમારે તમારી બેની ચિંતા રહી, બીજા બધાને ગઈ ગઈ. અને ઘટના ઘટી, આ બાજુ ભગત બે બોટાદ આવ્યા હતા અને પાછળથી આખા ગામના લોકો, જૂના જમાનામાં ખલાવાડીમાં બધું ભેગું કરતા ને ઘઉં, આખા ગામના ઘઉં ભેગા થયેલા. આ બે ભગતના વાડી હતા, બાકીને બધાને ભેગા થયેલા. એમાં હવારના પહોરમાં એક જણાને તડપ જાગી અને લાગી, સમજાય, હળગી બધા ખાખ. મહારાજ કે મારે તમારી બેની ચિંતા રહે. ભક્તો ખરેખર જીવનને મહારાજ ઉપર છોડજો. કોઈ કાર્ય મહારાજ આપણે ગમે એટલી મહેનત કરશું તોય કાંઈક બગડશે, મહારાજ એક કામને બગડવા નહીં દે, એના પર નાખજો. અને ક્યારે નખા હે, જ્યારે મારીને મોટપ સમજાય, જેમ જેમ મોટપ સમજાશે તેમ તેમ મારા ઉપર જીવન ઢોળાતું થશે. અદ્ભુત પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે છબી અલૌકિક રે ન્યારે સોળ ચિહ્ન તણી બલિહારી. અદ્ભુત અલૌકિક છે જેને કોઈની ઉપમા ન અપાય. અને ઉપમા આપે તો મધ્યના નવમા પ્રમાણે મારનો દ્રોહ થાય. મહારાજ કે અમને બીજા અવતાર જેવા જાણશે તમારો દ્રોહ છે એમ. બીજા અવતાર જેવા પણ મહારાજને ન કહી શકાય. જેના ચણાવીના સોળે ચિહ્ન મુમુક્ષના હૃદયને ખેંચી લે છે. મચ્છ તે મહાસુખરે આપે ત્રિકોણ ગોપ દુખડા કાપે. એક એક ચિહ્નનું વર્ણન કરે. મત્સ્ય તે મહાસુખરે આપે, મત્સ્યનું કામ હું છે ખબર છે, મહારાજના ચણાવીમાં રહેલા મત્સ્ય નામનું જે માછલાનું ચિહ્ન છે એનું જો ભક્ત ધ્યાન કરે તો પરિણામ શું આવે? તો કે માછલાને પાણી જીવન પ્રાણ બની ગયું છે, એને પાણીમાં તે કાઢીને કોઈ દૂધમાં નાખે તો તડફડી મરી જાય, સમજાય. માછલાને નતર પાણી કરતા દૂધ કિંમતી ગણાય, પણ એની જીવન પ્રાણ પાણી જ મનાવવાનો છે. પાણી વિના જીવી ન શકે. અગાધ પાણીમાં જેમ એને પ્રેમ છે, એ મચ્છરૂપી ચિહ્નનું જે ધ્યાન કરે એવા ભક્તને ભગવાનમાં પણ અગાધ પ્રેમ પ્રગટ થાય છે. એ ભક્તને પણ ભગવાન જીવન પ્રાણ બની જાય છે. અને સંપ્રદાયના ઇતિહાસો જોવા મળશે, મહારાજનો વિરહ થયો. તમે કલ્પના કરો, મહારાજ ધામમાં સીધા ખબર પડી પૂજા ડોડિયાનું શરીર થીજી ગયું, એમ શરીર થીજી ગયું. તેરમાને દાડે આ લોકની અંદરથી વિદાય લઈ લીધી. મહારાજની માણકી પણ મહારાજના વિરહમાં ઝૂરી ઝૂરીના લોકની અંદરથી વિદાય લઈ ગઈ. અગાધ પ્રેમ જે મચ્છનું ધ્યાન કરે એને થાય છે. મચ્છ તે મહાસુખ રે આપે, મહાસુખ આપે. સુખ તો આ દુનિયામાં ઘણા બધા છે, સુખનો તો તૂટો જ નથી. અને યાદ રાખજો, મહારાજના વચન પ્રમાણે મધ્યના પહેલા મુજબ જ્યાં પણ સુખ દેખાશે યત કિંચિત, પરમાત્માની આજ્ઞાનું પાલન કર્યું છે એના ફળ રૂપે સુખ આવ્યું છે. જેદી તે દેણે પાડે છે, પણ યત કિંચિત છે. સુખનો દરિયો તો મહારાજની મૂર્તિ છે. મચ્છ માછલાનું મહારાજના ચરણમાં રહેલા મચ્છ ચિહ્નનું જ્યારે ધ્યાન કરે ત્યારે ભક્તને ભગવાનમાં અગાધ પ્રેમ પ્રગટ થાય છે. અને પ્રેમ પ્રગટ થતાની સાથે મહાસુખનો ઢગલો થઈ જાય છે. મચ્છ તે મહાસુખરે આપે ત્રિકોણ ગોપ દુખડા કાપે. ત્રિકોણનું ધ્યાન કરવાથી ગમે તે વ્યાધિ વ્યાધિ ઉપાધિ આવી હોય તો પણ ટળી જાય છે. ગોપદનું ધ્યાન કરવાથી જેમ ગાયનું પગલું હોય એને તરવું જરાય કઠણ ન પડે, એમ ભાવસાગર અગાધ હોવા છતાં ગાયના પગલાને ઠેકીને જેમ બહાર નીકળી જવાય, એમ સંસાર સાગરની બહાર નીકળી જવાય. ગોપદ ચિહ્નનું ભક્ત જો ધ્યાન કરે તો કળશ ધનુષ રે ધારે વ્યોમ તે તાપ હૈયા ન ઠારે. કળશનું જો કોઈ ભક્ત ધ્યાન કરે તો એના જીવનના પણ જેમ શિખર ઉપર કળશ ચડે એમ મોક્ષના કળશ ચડી જાય છે. એના જીવનની અંદર આધ્યાત્મિક કળશ ચડી જાય છે, મુક્તિના કળશ ચડી જાય છે. ધનુષનું કોઈ ધ્યાન કરે તો ગમે તેવો કુતરા જેવો કામી પુરુષ હોય, પણ મારના ચણારમાં રહેલ ધનુષનો જો ધ્યાન કરે તો એને કામાદિક શત્રુઓ બળેની ખાક થઈ જાય છે. ભગવાનના ભક્તો, ધનુષનું ધ્યાન કરશો, મારના ચણારમાં રહેલ ધનુષનું ધ્યાન કરશો, જેના માધ્યમથી ભગવાનને પામવાનું, ભગવાનને રીઝવવાનું જે તાન છે, પરંતુ તેમ છતાંય મન ક્યારેક ક્યારેક એમ કે જેમ છે મારે રાજી નથી કરી શકતો, એમ જે ખોટ રહેતી હોય એ ખોટ ચણારમાં રહેલા ધનુષનું ધ્યાન કરવાથી ભક્તની ખોટ ટળી જાય છે, કામાદિક શત્રુ પર વિજય પ્રાપ્ત કરે છે અને ભગવાનને સંપૂર્ણ રાજી કરી શકે છે. વ્યોમતે તાપ હૈયાના ઠારે, મારના ચણાવરીમાં રહેલ વ્યોમ નામનું જે ચિહ્ન છે એ વ્યોમનું જ્યારે ભક્ત ધ્યાન કરે છે ત્યારે નિર્લેપ થઈ જાય છે, નિર્દોષ થઈ જાય છે. કારણ કે એક થોડોક શત્રુ છે, ખાલી ઘણા બધા શત્રુ છે ને, તમામમાંથી નિર્લેપ નિર્દોષ થઈ જાય. બધું કર્યા પછી પણ કે બંધનને ન પામે, દેહ કરીને ગમે એટલો વ્યવહાર કરવો પડ્યો હોય તો પણ બંધનને ન પામે, અને એક પણ દોષ જન્મમાં રહેવા ન પામે, ભગવાન જેવા નિર્દોષ છે એવા ભક્તની અંદર પણ નિર્દોષપણાના ગુણ પ્રવેશ કરે છે જ્યારે વ્યોમનું ભક્ત હૃદયમાં ધ્યાન કરે છે. સ્વામી સ્પષ્ટ લખે છે, કળજ ધનુષને ધારે રે, વ્યોમ તે તાપ હૈયાના ટાળે. હૈયાની અંદર તાપ છે, કારણ કે જ્યાં સુધી લેપન છે, જ્યાં સુધી ક્યાંક બંધાયેલો છે ત્યાં સુધી અંદર ઉત્પાત રહે છે. પણ વ્યોમ નામના ચિહ્નનું ધ્યાન કરે, વ્યોમ એટલે આકાશ, એનું જ્યારે ધ્યાન કરે છે ત્યારે ભક્ત પણ આકાશ જેવો નિર્લેપ થઈ જાય છે. એમ અદ્ભુત બતાવી અને ત્રીજી પણ દિવ્ય કડી લખી રહ્યા છે.
Hey, hey.
અર્ધચંદ્ર ઉગ્યો રે ભારી સ્વસ્તિ કષ્ટ કોણ મંગલકારી. સ્વામી કે મહારાજના ચરણારવિંદમાં જે અર્ધચંદ્રનું ચિહ્ન છે એનું કોઈ ધ્યાન કરે, હૃદયમાં ભક્ત જ્યારે ધારે છે ને ત્યારે જીવની અંદર રહેલી જે અંધકાર રૂપી અજ્ઞાન રૂપી જે અંધકાર છે, ચંદ્રનું કામ શું છે? અંધકારને નષ્ટ કરો. હૃદયમાં જે અંધકાર છે અજ્ઞાનતાનો, અજ્ઞાનતાનો અંધકાર, ચરણમાં રહેલા અર્ધચંદ્રનું ધ્યાન કરે તો ભક્તનો ટળીને ખાક થઈ જાય છે. સ્વસ્તિક અષ્ટકોણ મંગલકારી, સ્વસ્તિકનું જો ધ્યાન કરે તો જીવન મંગલમય બની જાય છે. અષ્ટકોણનું ધ્યાન કરે તો અષ્ટાંગ યોગને અંતે જે પ્રાપ્તિ થાય છે, માને અષ્ટાવરણની પાર જેવાત્મા પહોંચે છે. વગર અષ્ટાંગ યોગ સાધે અષ્ટાવરણની પાર પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ અને માયાનો મહાન અંધકાર એની પાર જાય અને સ્વયં પરમેશ્વરને પામે, જીવન મંગળમય બની જાય છે. જવને જાંબુરે વિરાજે વજ્ર ધ્વજ અંકુશ અતિશય છાજે. મારના ચરણારવિંદમાં રહેલ જવનું કોઈ ભક્ત જો ધ્યાન કરે તેના સર્વે પાપ નાશ પામી જાય, ગમે તેટલા પાપો હોય તો પણ નાશ પામી જાય. જોકે ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ તો એટલા બધા દયાળુ ભગવાન છે, એને પાપને હમ જોયું હોત ને તો આવ્યા જ ન હોત. એને પોતે પોતાના જ ગુણનો વિચાર કર્યો કે મારી ફરજમાં કેવું આવે. અને આ લોકની અંદર સજ્જન પુરુષ પણ એ જ વિચારતો, કોઈ શું કહે છે મારી શું ફરજ આવે છે, કોઈ શું કે એની સામે નથી દ્રષ્ટિ નાખતા, મારી શું ફરજ આવે એટલું જ સમજે છે. જેમ નાનું બાળક હોય એને પોતાની માં સ્નાન કરાવતી હોય ત્યારે બાળક માને તુકારે બોલાવવા માંડે, ક્યારેક લાફા મારવા માંડે, તો એની માએની હામું જોતી નથી. મારી શું ફરજ આવે છે, મારી ફરજમાં આવે છે કે મારે બાળકને નવડાવી ધોડાવી શોભેવો કરવો છે બસ. અને માં જો બાળકને હામું જોવા જાય તો મેળ પડે, એમ ભગવાન પણ જીવની સામે જોતા નથી, પોતાની શું ફરજ આવે છે બસ એની હામું જોઈ. અનંત કરોડો બ્રહ્માંડનો માલિકા બ્રહ્માંડમાં પધાર્યા અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કહે એ ભગવાનને રાજી કરવા માટે જવનું જો કોઈ ધ્યાન કરે, જવનું ધ્યાન કરતાની સાથે એ ભક્તના તમામ પાપો બળીને ખાક થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ તો કેવા કેવા અંતાર્યા. દુવાનામમાં બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. બિંદુ નામનો મહારાજનો એક બહુ સારો ભગત રહેતો હતો, બહુ મારાનું ભજન કર્યો, અખંડ ભજન કરે, પણ એની કાકી માથા ફેરે, બેફામ રીતે મારને ગાળો દે, બિંદાને ભજન કરવા દે, એની એમ વિક્ષેપ નાખે, ખોટા આક્ષેપો નાખે. મારે તમને એ કહેવું છે, મારા કેટલા બધા દયાળુ છે, એમ બિંદાનું કલ્યાણ કરે એમાં કઈ ધાડ નથી મારી, સમજી નજો, સમજાય? બિંદાનું કલ્યાણ કરે એમાં કઈ ધાડ ન મારે, કારણ કે બિંદુ આખી જિંદગીનું ભજન કરે, કલ્યાણ કરે ને એમાં ક્યાં જાય. પણ ઘટના ઘટે બિંદાની કાકીનો અંત સમો આવ્યો. જમના દૂતો અનેક ભયંકર તેડવા માટે આવ્યા, એને જોતાની સાથે બિંદાની કાકી અને પોતે જ્યાં આસ્તા ત્યાં બધાને મળી સંભાળવા, બધાને મળી સંભાળવા, પરંતુ તેમ છતાં જમના દૂતો મેળ્યા ધોકાવા, મેળ્યા ધોકાવા. અને ત્યારે એની કાકીના મનમાં એક સંકલ્પ થયો, બિંદો કેદાડાનો સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એમ કહે છે, તો સ્વામિનારાયણ ભગવાન જો હોવ ને તો મારી રક્ષા કરવા માટે આવો. અને આટલો જ્યાં સંકલ્પ કર્યો ને ત્યાં યમના દૂતો આગાવી ગયા. શું દયાળુતા મારી જોત ખરા. અને મારા સ્વયં બિંદાની કાકીને તેડવા માટે પોતે પધારે રથ લઈને આવ્યા. મારા હાથ લાંબો કર્યો અને બિંદાની કાકીને કે પકડી લે મારો હાથ, હાલ ધમ્મ પાડી. અને આટલું જ નહીં, મારા જયારે પધાર્યા અંતે અનેક લોકોને દર્શન પણ થયા, ગામના લોકો બધા ભેગા થઈ ગયા, મારા રથ ઉપર બેઠેલા દેખાય, હાથ લાંબો કરેલો, બિંદાની કાકીને કહે છે પકડ મારો હાથ, હાલ તને અક્ષરધામમાં ઉપાડી જાઓ. બધા આશ્ચર્યમાં ગરકાવ બિના આનું કારણ શું એમ. હા તો રોજ સ્વામિનારાયણને ગાળો દેતા હતા અને એને બદલે
આજ ભગવાન સ્વામિનારાયણ એમ કે મારું કાંડું પકડો, તને અક્ષરધામમાં ઉપાડે જાઓ. આ વાત કઈ સમજાતી નથી. મારે પૂછ્યું કેટલા કે સજાનંદ સ્વામી આનું કારણ શું, આ તમારું ભજન નહોતી કરનારી, તમે બિંદાન લેજો તમને સંશય ન થાય. બરાબર છે, બિંદો તમારો ભગત હતો ને ભજન કરતો, પણ આ પાપણી ને આ ક્યાં હાલે એમ નથી. મહારાજ કે ક્યાંય ન હાલે એવા નહીં, પણ મારી દ્રષ્ટિ પડે ને ત્યારે બધી હાલે એવો કરી દઉં. મહારાજ કે સાંભળો, એને મનમાં સંકલ્પ થયો સ્વામિનારાયણ ભગવાન હોય તો મારી રક્ષા કરે, આજ જો ન આવું તો મારું ભગવાન પણ નીકળી જાય, માટે આના કોઈ પણ ગુના નહીં ગણકારી આજ મારા દિવ્ય ધામમાં લઈ જવા માટે આવ્યો છું, અને તમારે આવવું હોય તો ગાળું દઈને મને સંભાળજો. કે મને સંભાળશો ને તો અંતકાળે આવીને ઉભો રહી જાય અને ધામમાં ઉપાડી જાય. બોલતા બિંદાની કાકીનું કાંડું પકડી રથમાં બેસાડી દિવ્ય દેહને ધારણ કરાવી મારે અક્ષર ધામમાં ઉપાડી. કેવા દયાળુ ભગવાને, આપણે તો કોણ જાણે ક્યાંય પૂર્ણ કર્યા હશે. એ એના ભગત થયા, એના સાધુ થયા. આ તો વાઘરણને વડોદરા નરેશનો ચાંદલો થયો, સમજાય. વાઘરણ પણ રહેવા ન દેવું, વાઘરણ થઈ ત્યો રાણી એક ફેરી, પણ જેમ દિવસો જેમ પાતળી થતી, જેમ દિવસો જેમ પાતળી પડતી જાય, પછી તો રાજા મુજાણ કેટલાય વૈદો ને બોલાય, કઈક ઉપચારો કર્યા પણ માળી પાતળી જ પડતી, કાજુ બદામ ખાઈને પાતળી પડે. પછી પછી એક હકીમ આવ્યો મનોચિકિત્સા વાળો, રાજાને કીધું 10 મિનિટ મને એની મુલાકાત આપવી પડતો, વાંધો નહીં. આ રાણીને પૂછતા પૂછતા પૂછ્યું, તમારા પિતાશ્રીને શું નામ? તો કે જેહલો. ત્યારે પેલાને ખબર, આ નભાઈ વાઘરણ છે. કે તરત રાજાની પાસે આવીને કીધું, રોગ પકડાઈ ગયો કે સાજા થઈ જતો? કે ચોક્કસ. પણ શું દવા? તો કે દવામાં બીજું કાંઈ નહીં, એક સરસ ઓરડો તૈયાર કરાવો, એની ચારે બાજુ ગોખલા કરાવો, અંદર નાવો ધોવાની વ્યવસ્થા કરાવો, અને અંદર પૂરીની બારથી તાળું મારી દો, એક મહિનામાં સાજા થઈ જાય. તમારે એને જમવા વગેરે આપવો ને તો ગોખલા મૂકી દેવાનું, પણ કોઈ મુલાકાત નહીં લેવાની. તો વાંધો નહીં, પછી એમ કર્યું અને ટાઈમે ટાઈમે બધા ગોખલા મૂકી દઈ, અને આને આજે ભૂખી થાય ને ત્યારે ગોખલા પાસે જઈને કે માય બાપ બટકો રોટલો દેજો, એમ કે એમાંથી જે બને રસોઈ લઈ અને જમે. મહિનામાં તો તગડી થઈ ગઈ, થઈ રાજાની રાણી, પણ વાઘરણ પણ ન ગયું. એમ આપણે ચાંદલો તો મહારાજનો આવ્યો છે, ભૂપનો આવ્યો છે, પણ જોકે વેસન છોડજો, કુટકામાં આવી તો વાત હોય નહીં. હે, કોલેજમાં તને એકડા એમ પૂછાય, આવડતા જ હોય. એમાં એ કાંઈ એ ન પૂછાય કે તમારે કોઈ માવો તમાકુ બીડી છે, ન જ હોય. પણ છટાકેદાર હોટલને ભાળી જાય, મન લલચાઈ જાય તો સમજવું હજી વાઘરણ પણ ગયું નથી, હજી મહારાજનો અમલ ચડ્યો નથી, એમ સમજવું. બજારમાં હાલ્યા જતા હોય અને પર નારી સામે દ્રષ્ટિ પડે અને એમાં લેશ માત્ર સંકલ્પ મન ઉઠાવત, સમજવું હજી વાઘરણ પણ ગયું નથી, સમજાય. કોઈની ગમે તેટલી સંપત્તિ ભાળ્યા પછી પણ એમાંથી લેશ માત્ર પોતાને લઈ લેવાનો સંકલ્પ ઉઠે તો સમજવું હજુ વાઘરણ પણ ગયું નથી. અનિતિનો સંકલ્પ ઉઠે તો સમજવું વાઘરણ પણ ગયું નથી. ગમે તેવો દેશકાળ વ્યાપે, પોસાય તેવો દેશકાળ વ્યાપે, પણ મહારાજના સ્વરૂપમાં એક લેશ માત્ર મનુષ્ય ભાવ તો ન પરઠાય, પણ બીજા અવતાર જેવા તો નહીં હોય ને એમ સંકલ્પ ઉઠે તો સમજવું હજુ વાઘરણ પણ ગયું નથી. ભગવાનના ભક્તો, રાણી બનીને જીવજો, રાણી બનીને જીવજો. કેવડા મોટા મહારાજ મળ્યા. પ્રેમસગી પ્રેમાનંદ સમ કે ભક્ત મારના ચરણારવિંદમાં રહેલા જવનું જ્યાં ભક્ત ધ્યાન કરે, ધ્યાન કરવા માત્ર તેના પાપ બળીને ખાખ થઈ જાય. સ્વામી કે જાંબુનું જો ભક્ત ધ્યાન કરે, વિશે રસ એને બધો કૂચા જેવો થઈ જાય, ક્યાંય મન એનું લલચાય નહીં. જવને જાંબુ રે વિરાજે, વજ્ર ધ્વજ અંકુશ અતિશય સાજે. વજ્રનું જો ધ્યાન કરે અને ધ્યાન કરવા માત્રથી પાપરૂપી પર્વત તમામને કાપી નાખે અને જીવાત્મને પુણ્યશાળી બનાવી દે. ધ્વજનું કોઈ ધ્યાન કરે, જેમ ધનુષનું ધ્યાન કરવાથી કામાદિક શત્રુ નષ્ટ થઈ જાય, એમ ધનુષનું ધ્યાન કરવા માત્રથી કામાદિક શત્રુ નષ્ટ થઈ જાય. અંકુશનું જો કોઈ ધ્યાન કરે તો મદોન્મદ ગણાતું મન, જેને જંજીરો પણ બાંધી ન શકે એવું મન વશ થઈ જાય, આધીન બની જાય. મનને આધીન બનેલો વ્યક્તિ મન એને આધીન બની જાય. આ જગતમાં અબજો જીવાત્મા જીવી રહ્યા છે, પણ બધા મનના ગુલામ છે. અબજો આત્માઓ જીવી રહ્યા પણ મનના ગુલામ છે. મનની ગુલામીમાંથી બહાર નીકળવું હોય અને મનના રાજા થવું હોય તો મહારાજ કે અમારા ચણારમાં રહેલ અંકુશ એનું તમે ધ્યાન કરજો, તમે મનના રાજા થઈ જાઓ. રાજા ભક્તો ખાલી સાંભળતા નહીં, ડોક્ટર પોહાઈ આવ્યો હોય પોહાઈ જેવી દવા આપે એની ખીચામ તમે પડી રહેવા દો તો રોગ ન જાય. આ બધી ટ્રીટમેન્ટો શરૂ કરજો, સમજાય છે? આ ટ્રીટમેન્ટો બધી શરૂ કરજો. કામાદિક શત્રુ જેને પીડતા હોય એ ધ્વજનું ધ્યાન કરે, એ ધનુષનું ધ્યાન કરે. મન ભટક્યા કરતું હોય એવા ભક્તો ચરણારવિંદમાં રહેલા અંકુશનું ધ્યાન કરે, જેને એમ લાગે મેં બહુ પાપો કર્યા છે આમાંથી નહીં બહાર નીકળાય એવા ભક્તો જવનું ધ્યાન કરે. એક એક ચિહ્નનું ધ્યાન કરવાથી ગમે તેવા અંતઃશત્રુ હશે તો પણ એમાંથી બહાર નીકળી જવાશે. અદભુત મહારાજ વાત કરી રહ્યા છે, પ્રેમ સગી પ્રેમાન સમય લખી રહ્યા છે, અંબુજ શોભારે સારી લાગે ઉર્ધ્વ રેખા અતિ સારી. અંબુજ માને કમળ, એનું ધ્યાન કરવાથી કમળ જેમ પાણીમાં રહ્યા પછી પણ નિર્લેપ રહે છે, એમ સંસારમાં રહ્યા પછી પણ સંપૂર્ણ નિર્લેપ રહેવાશે. ભક્તો ક્યારેક ક્યારેક ઘટના એવી ઘટે, તમે ઇતિહાસમાં દ્રષ્ટિ નાખશો તો ખબર પડશે, એમ લાગે કે આ કદી પણ ભગવાનનો ભક્ત ન બની શકે. એને બદલે એકાંતિક તો સુપર એકાંતિક સંજ્ઞાને પણ પામી જાય છે, અને જ્યારે રાહ મળી જાય છે ત્યારે એમ લાગે ડૂબી જ જવાનો છે, પોતે તો તરે છે, હજારો લાખો આત્માને તારી શકે એવો સક્ષમ બને છે, એને સાચો રાહ મળે છે. ત્યારે સંપ્રદાયનો એક અજોડ ઇતિહાસ તમને બતાવું. મારે એકવાર રોજીદળ ગામમાં ગયેલા અને મહારાજ પધારે છે, જે ખબર પડે આખું ગામ દર્શન કરવા માટે ઉમટ્યું, પણ એક છોકરો નો આવ્યો. સ્વામિનારાયણ એના દર્શન ન કરું, ન જાઓ એની સામે. 18 વર્ષની ઉંમર, મહારાજ જાણી જાણે એ બાજુ હેલ્યા. ઘણા બધાએ કીધું ગામના લોકોએ, લય સ્વામિનારાયણ ભગવાન છે, જો જાય દર્શન કરી. બે ગોઠણ વચ્ચે માથું નાખી દીધું, મારે દર્શન ન કર્યા. પણ જીવની અવળાઈનું પાર નહીં, એમ ભગવાનની દયાળુતા કેટલી બધી છે એનોય પાર નહીં. મહારાજે એના એની સામે એક ક્ષણ ખાલી દ્રષ્ટિ નાખી, મારે ત્યાંથી નીકળી ગયા. સંપ્રદાયનો ઇતિહાસ કેમ પરિણામ એ સર્જાણું. મહારાજ સ્વધામ સીધા આવ્યા, પણ મારીની દ્રષ્ટિ એના ઉપર પડી હતી. નથી કહેતા મોટાની દ્રષ્ટિ પડી જાય તો કામ થઈ જાય, તો સ્વયં પુરુષોત્તમને એની દ્રષ્ટિ પડી, મુમુક્ષતા પ્રગટ થઈ. યાદ રાખજો, 6 હેતુમાં એક હેતુ એવો લખ્યો છે, નવા મુમુક્ષો તૈયાર કરીને મારું સ્વરૂપ ઓળખાવું. મુમુક્ષનું કલ્યાણ કરવું એ તો સાધુ કરી શકે હોતે, સ્વામી વાતોમાં લખ્યું મુમુક્ષનું કલ્યાણ તો સાધુ પણ કરી શકે, પણ બદ્ધ આત્માનું કલ્યાણ કરવું એ સાધુનું કામ નહીં, એ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ દયા કરે. કારણ કે બીજો જ નથી, યાદ રાખજો, બીજને પ્રગટાવવાનું કામ ભગવાન સિવાય કોઈ ન કરી શકે. બીજો હોય તો કોટો ફોડાવી શકે, પણ બીજ જ ન હોય. મુમુક્ષ બીજ છે, પણ પુરુષોત્તમની દ્રષ્ટિ પડતા મુમુક્ષતાનું બીજ પ્રગટ થયું, અને બીજ પ્રગટ થયું આટલું જ નહીં, સંસારમાંથી વૈરાગ પ્રગટ થયો. સંસારમાંથી વૈરાગ પ્રગટ થયો, ઘેરે કોઈને પૂછાય વિના વર્તા લાવ્યા, અને રઘુવીરજી મહારાજને દંડવત પ્રણામ કરીને કીધું, બાપજી મને તમારો સાધુ કરો, મારે સાધુ થવું છે. ઘરના તેડવા માટે આવા કેટલોય દાખલો કર્યો તો મારે સંસાર હવે હરામ થઈ ગયો છે. તમે કહો છો પણ એમાં મારું મન જ નથી માનતું, હું કેમ કરીને સંસારમાં આવું, મને કડવો ઝેર સંસાર લાગે, ખારો દૂધવા જેવો લાગે, તમે કદાચ મને તેડી જાશો. આ દેહને તળી જાશો તો આ જીવ બહાર નીકળી જાય. બે જ વસ્તુ મારામાં બનશે હવે, કાં તો મરી જાય ને કાં સાધુ થાય. ત્રીજો મારી પાસે વિકલ્પ જ નથી. તમને યોગ્ય લાગે નિર્ણય તમે લઈ શકો છો. કાં તો મારા મોતને જોઈ શકશો ને કાં તો મને સાધુ તરીકે જોઈ શકશો. અને આ દ્રઢતા જોતાની સાથે દેહના સંબંધી પણ હાથ ધોઈ નાખ્યા અને કીધું, જીવતું હશે તો ક્યારેક દર્શન તો થાય અને રજા મળી. સાધુ થયા મધુસૂદન સ્વામી નામ પડ્યું. એવા મહાન સાધુ, એવા મહાન સાધુ થયા. એના જીવન કોણમાં એમ લખ્યું, ધર્મામૃત ની અંદર જેટલા વ્રત બતાવ્યા છે એ તમામ વ્રત એને કર્યા, તમામ વ્રત કર્યા. અને ચાતુર્માસ ની અંદર જેટલા ચાતુર્માસ સાધુ થયા પછી આવ્યા એ તમામ ચાતુર્માસ ની અંદર ચાર મહિના સુધી ફક્ત એક જ ફ્રૂટ અને પણ એક જ ફળ લઈ અને જીવ્યા ત્યાં સુધી જીવનને ગુજાર્યું. અને મારા મહાન પરમ એકાંતિક સંત બન્યા, અનેક આત્માને તારનારા બન્યા અને એટલા બધા વેદક ઉપદેશ દેવા મતા એના જોગમાં આવે એને સંસાર ખોટો કરાવી નાખે. અનેક લોકોને તાર્યા, ગ્રસ્થ આશ્રમમાં તાર્યા, અનેક લોકોને સંસાર છોડાવીને સાધુ કર્યા. તમે કલ્પના કરો કેટલો બધ આત્મા ભગવાન સામેથી દર્શન દેવા જાય તો મોઢું બે ગોઠણ વચ્ચે નાખી દેનારો પણ અનેકને તારનારો બની ગયો. માટે ભગવાનના ભક્તો જીવનમાં ક્યારેક જીવન એવું જીવાયું હોય અને મનમાં અફસોસ થતો શું થશે, ચિંતા છોડજો. પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, ચિંતા છોડો, બહાર નીકળો અને મહારાજનું ધ્યાન લગાવો. મહારાજનું ધ્યાન કરતા કરતા ભક્ત અવશ્ય મેવ તમામ દુઃખમાં થકી પર થઈ જશે, પરમ સુખને પામી જશે. મહારાજના ચરણારવિંદમાં રહેલ એક એક ચિહ્નનું ધ્યાન કરશો, અંબુજનું ધ્યાન કરશો, જળ કમળવત જીવન બની જશે. અંકુશનું ધ્યાન કરશો, મન પણ અંકુશમાં આવી જશે, મન તમારું કયાગરું થઈ જશે. અને જળનું ધ્યાન કરશો, પોહા એવા પાપો હશે તો પણ બળીને ખાક થઈ જશે. સ્વામી કે અંબુજ શોભારે સારી લાગે ઉર્ધ્વ રેખા અતિ પ્યારી. બારના ચણાવિંદમાં જે ઉર્ધ્વ રેખા છે એટલી બધી વહાલી લાગે છે, એટલે જ અખંડ દેખાતી છે ને. જે વહાલું લાગે એનું ધ્યાન થાય, ધ્યાન એમને એમનો થાય, એમાં પ્રીત બંધાય તો ધ્યાન થાય. તમે એવું નહીં માનતા કઈ, આંખ વીચી તો જ ધ્યાન, વૃત્તિ એ ધ્યાન છે, વૃત્તિ એ ધ્યાન છે, એમાં પ્રીત બંધાય. આંખ વીચીને ધ્યાનનો અભ્યાસ જરૂર કરવો, એ પણ પ્રીતિ પ્રગટ કરવા માટે જ અભ્યાસ છે. પ્રભુ સ્વરૂપમાં પ્રેમ થયા પછી ગુણાતીત આનંદ સ્વામીના શબ્દો તમે જુઓ, સ્વામી કે એક ક્ષણ મહારાજની મૂર્તિ ભૂલાય તો માથાન તાળું ફાટી જાય. તે અખંડ આંખ વીચીને બેઠા રહેતા છે. હે જુનાગઢ મંદિર એનો બધો વહીવટ કરવાનો 40 વર્ષ સુધી, અને આટલું જ નહીં 200 સાધુને રાખવાના. કેટલા સ્વામી પાસે 200 શિષ્ય, કેટલા શિષ્યો 200, અને એને રાજી રાખી એની પાસે ભજન કરાવવાનું. યાદ રાખજો, ગ્રસ્થને લાખને રાજી રાખવા સારા ત્યાં એકને રાજી રાખવો કઠણ છે. શું કામ, તમને તો ભલામણ હારું ખાવા દે તો રાજી ના રાડે. અરે સ્વામી તો પણ બહુ મજા કરાવી છે, હારો જાડો હાર પહેરા દે તો રાજી, હારો ઉતારો આપી દે તો રાજી. તમને રાજી કરવા જરાય કઠણ નથી, પણ જેને કઈ જોઈ જ નહીં, હે જેને કઈ જોઈ જ નહીં એને રાજી કરવા એ જેમ તેમ વાત હશે. જેને કઈ જોઈ જ નહીં, જેને ભગવાન સિવાય કઈ જોતું જ નથી એવાને રાજી કરવા. ગ્રહસ્થને લાખ રાજી કરવા સારા એક ત્યાગી રાજી નો થાય. ખરો ભગવાનનો ત્યાગી એક રાજી નો થાય, જેને ભગવાન સિવાય કાંઈ ન જોઈએ. 200 ને રાજી રાખ્યા એમને મર્યા હશે. અને તેમ છતાં પાછા એમ કે એક ક્ષણ મારીની મૂર્તિ ભૂલાય માથાનું તાળું ફાટી જાય. જોકે ભક્તો અમુક વાત એ લેવલ પ્રાપ્ત થઈ આવીને સમજાવી કઠણ છે, લેવલ પ્રાપ્ત થાય તો જ સમજાય. ઝવેરી થયા વિના હીરાને ક્યારે ઓળખી ન શકે, ભલે પોહાઈ બુદ્ધિ હોય, પોસાય એટલી બુદ્ધિ હોય, અને કલેક્ટર હોય, શું વડાપ્રધાન હોય તો પણ મનમોહનસિંહજી હીરાની કિંમત કરી શકે એમ તેમ માનો છો. હે હીરો એનો આત્મા એટલે એમ કે આ એટલા રૂપિયાને કહી શકે, સોનિયા બુદ્ધિશાળી કહેવાય, કહી શકે નરેન્દ્ર મોદી ને બુદ્ધિશાળી લોકો કે છે. હીરાની કિંમત આંકી હકે? શું કામ નો આંકી હકે? ઝવેરી નથી. ઝવેરી થાય તો જ હીરાની કિંમત આંકી શકાય. આ લોકના હીરાની કિંમત જો ન આંકી શકાય ઝવેરી થયા વિના, તો ભક્તો ઝવેરી થયા વિના ભગવાનના ખરેખરા સંત કે ભક્તની પણ કિંમત જીવ આંકી ન શકે. એ લેવલ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ ઓળખી શકે. કારણ કે પોતે વિષય આધીન બન્યો હોય એ પરમાધીન માણસને ક્યારે ઓળખી ન શકે. પોતે પરમાધીન જ્યારે બને, પરમાત્માને આધીન બને ત્યારે જ એવા સંતો કે એવા ભક્તો એની જીવને ઓળખાણ સંભવિત બને. એમ થાય કે એ કેમ શક્ય બને? અનેક પ્રવૃત્તિ કર્યા પછી વૃત્તિ રહે. મહારાજ કે હુકમ ન રહે. વૃત્તિ ભગવાન એવી દેન જ આપી છે. ભગવાન બહુ ખ્યાલ રાખ્યો, દેહનો રાખ્યો, જીવનો કેમ ન રાખવો જોઈએ? અને મારા જો ધ્યાન ન રાખ્યો હોય, સ્પેર વ્હીલ જો ન આપ્યો હોત તો એટેક વાળા બધા ઉકલી જ ગયા હોત. કેટલું દેહનો કેટલો ખ્યાલ રાખ્યો, એક્સ્ટ્રા નું સ્વામી એનું કાંઈ કામ નથી, એક્સ્ટ્રા જ. જેમ સ્પેર વ્હીલ નું કાંઈ કામ નહીં, આપણે લાગે ખોટો ભાર ઉપાડે પણ ટાઈમે ખબર પડે, એમ હાવ સ્પેર વ્હીલ માં નસો એવી આપી પગની અંદર કે માણસને એટેક આવે ને ત્યારે એમાંથી કાઢીને બાયપાસ ઓપરેશન. ડોક્ટર બીજું કાંઈ નથી કરતા, સમજાણું ડોક્ટરની તાકાત નથી એટેકમાં જીવને બેઠો કરે, પણ ભગવાનને આપેલ કાચું મટીરિયલ છે ને એટલે જરાક સેટિંગ ખાલી ફિટિંગ કરે છે. યાદ રાખજો, ફિટિંગની મહત્તા હોય છે ને એના કરતાં એ મટીરિયલની મહત્તા વધારે હોય છે. જો વિદેશની જાપાનની ગાડી હોય અહીં ખાલી ફિટિંગ થાય ને તેની કિંમત બહુ હોય. એમ ઠાકોરજીની દેન છે નસો આપી. એમ ભક્તો ઠાકોરજી બીજી એક બહુ મોટી આધ્યાત્મિક દેન એ કરી છે. વૃત્તિ એક નથી આપી, અનેક આપી છે. મહારાજ કે ગાડી ચલાવતો હોય, ઘોડો ચલાવતો હોય, ઘોડો તો કેટલી જગ્યાએ દ્રષ્ટિ રહી? આગળ રહી, લગામ ઉપર રહી, ઉપર જાડડીને જતા એના સામે રહી. પાણી સિંચનાર નારીને કેટલી જગ્યાએ દ્રષ્ટિ રહી? અડી ગયું પાણી નીચે, પાણીને વાસણ અડી ગયું ત્યાં દ્રષ્ટિ રહે. પડી ન જાઓ ત્યાં દ્રષ્ટિ રહે. પાણી સિંચાય ત્યાં દ્રષ્ટિ રહે. પાછો છોકરો પડકે ત્યાં ત્યાં કરતો હોય તો ત્યાંય દ્રષ્ટિ રહે. એમ ભક્તો વૃત્તિને જ્યારે ખેડવામાં આવશે ત્યારે અનેક પ્રવૃત્તિ કર્યા પછી પણ એક વૃત્તિ મહારાજમાં રહી શકે છે. એમ અનેક મહાપુરુષનો અનુભવ સિદ્ધાવાદ છે. બહુ સરસ મહારાજ કે અંબુ શોભારે સારી લાગે ઉર્ધ્વ રેખા અતિ પ્યારી. આંખ બંધ હોય તો જ પ્યારી લાગે, એમની ખુલ્લી આંખે પણ પ્યારી લાગે છે. અને જેને જેને પ્યારી લાગીએ છે એવા ભક્ત જ ભગવાનને સમ્યક રાજી કરી શક્યા છે. અને આપણે પણ જો રાજી કરવા હશે તો પ્યારી લગાડવી જ પડશે. પ્યારી લગાડ્યા વિના કોઈ દિવસ મહારાજમાં સમ્યક હેત થશે નહીં. હેતનું લગામ જ એ છે. અને ભક્તો મહારાજ તો મૂર્તિ જેવી છે, જેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. ક્યારેક ક્યારેક ઇતિહાસમાં દ્રષ્ટિ કરીએ ને ત્યારે એમ થાય બ્રહ્માંડમાં ભગવાનના અવતારો ઘણા બધા થયા, પણ મહારાજની વાત કંઈક ન્યારી છે. બહુ પ્રસિદ્ધ કચ્છ ભુજનો ઇતિહાસ, સુખપુર નામનું ગામ. સુખપુરની અંદર કાનજી ભગત બહુ સારા હરિભગત, એનો દીકરો ભીમજી હતા. ભીમજીભાઈ બીમાર થયા. મહારાજ ચાર દાડા અગાઉ આવીને કહ્યું કાનજી ભગતને, તમારે જો પરમિશન હોય ને તો ચોથે દાડે તમારા દીકરાને તેડી જાઓ. મારણ કે મહારાજ મારો જ તમારો જ છે. અને આખી જિંદગી દાખલો કરી કરીને છેવટે તે જ કરવાનું હતું ને, આજ તેડી જાય એટલો ભાગશાળી કેથી? મહારાજ કે તો ચોથે દિવસે મેં આવશું. અને ચોથે દિવસે મહારાજ પધાર્યા, રથ લઈને આવ્યા, અનેક મુક્તોને સાથે લાવ્યા ગામની બહાર વાડી. અને વાડીમાં જાંબુડે નીચે મારે સભા કરી. સભાની અંદર ગામના લોકોને ખબર પડી, એટલે ગામના લોકો તો આવ્યા, મહારાજનું ખેંચાણ શું હશે? એમ લખ્યું કે વાડીમાં ભેંસો બાંધી હતી, ભેંસો પણ આગલા પગ વાળી અને મહારાજને જાણે ઝૂકીને દંડવડ કરતી હોય, બધી ભેંસો ઝૂકી ઝૂકી અને માથા નીચે નમાઈ નમાવી અને મહારાજને વંદન કરવા લાગી. અને આ દ્રશ્ય જોતાની સાથે મહારાજને ભક્તોએ પ્રશ્ન કર્યો, મહારાજ ભેંસો શું કરે? મહારાજ કે મોકો ચૂકી ગઈ હતી આગલે ફેરે, જ્યારે માણસોનો દેહ આવ્યો તે દાડે ભજન નહોતું કર્યું, આજને ખબર પડી ભજન કરવા જેવા પુરુષોત્તમ પધારી ચૂક્યા છે. મહારાજ કહે છે કે મહારાજ હવે એનું શું થશે? મહારાજ કહે જે ભીમજીનું થશે એનું થશે. સમજણ એમાં જે ભીમજીનું થશે એનું થશે. મહારાજ કે આજ જેમ અમે ભીમજીને તેડવા માટે આવ્યા છીએ એમાં ભેંસો જ્યારે દેહને છોડશે ને ત્યારે ફરીને અમને ધક્કો ખવડાવશે અને મહારાજ ત્યાં તમામ ભેંસોને લઈ અમે અમારું દિવ્ય અક્ષર ધામ આપશું. શું મહારાજની કરુણતા અને શું મૂર્તિનું ખેંચાણ હશે. ભેંસો પશુ ખેંચાઈ જાય, હે પશુ ખેંચાઈ જાય તો ભક્ત અને મુમુક્ષ ખેંચાયમાં તો શું કહેવાય. માટે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે અંબુ શોભારે સારી લાગે ઉર્ધ્વ રેખા અતિ પ્યારી શુક જેવા જોગી રે વિચારે નિત્ય ઉઠી પ્રેમ સખી ઉર્ધારે. શુક જેવા જોગી રે વિચારે, એ તો વિચારતા જ રહ્યા કો હો હો આટલું બધું ખેંચણ આટલું બધું ખેંચણ આટલું બધું ખેંચણ આટલું બધું ઐશ્વર્ય. કારણ કે શુક જેવા જોગી ઘણા બધા અવતારના અનુભવી હતા, બધાના ઐશ્વર્ય અને પ્રતાપ જોયેલા, બધાના ઐશ્વર્ય પ્રતાપ જોયેલા, પણ મહારાજનો ઐશ્વર્ય પ્રતાપ જોયો ને તેને આશ્ચર્ય થયું. કારણ કે સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે આ ધરા પર ક્યારેક 1 કિલો સોનું, ક્યારેક 2 કિલો, ક્યારેક 5 કિલો, ક્યારેક 100 મણ, ક્યારેક 500 મણ, પણ આ ફેરી તો સોનો નાખો પહાડ આવ્યો. એક એવું દ્રષ્ટાંત, બીજું એવું લખ્યું સ્વામી કે લો ચુંબક જો હોય ને તો લોઢાને ખેંચે, પણ એમાં 100 મણ લોઢું હોય ને તો સ્વામી કે આખા ગામના લોઢાને કહે, 1000 મણ લોઢું હોય તો આખું તાલુકાના લોઢાને, લો ચુંબક હોય તો આખા તાલુકાના લોઢાને ખેંચવા માંડે. પણ સ્વામી કે આ ફેર તો આખો પહાડ આવ્યો, આખો પહાડ લો ચુંબકનો આવ્યો કે જેણે મનુષ્યને તો ખેંચ્યા, પશુ પક્ષીઓને ખેંચ્યા. અરે પક્ષીઓ મારના દર્શન કરીને સમાધિઓ થઈ જાય કે આમળું તું પક્ષીઓને સમાધિ કરાવી, પક્ષીઓને સમાધિ કરાવે, પશુઓને સમાધિઓ કરાવે અને પોતાનું દિવ્ય ધામ અપાવે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે અદભુત ઐશ્વર્ય જોતાની સાથે શુક જેવા જોગી રે વિચારે, વિચારમાં ઊંડા ગરકાવ થઈ ગયા, નિત્ય ઉઠી પ્રેમ સખી ઉર્ધારે. એ વિચારતા રહ્યા અને પ્રેમાનંદ સ્વામી કે હું એને હૃદયમાં ધારવા માંડ્યો. આટલો ફેર, આપણે વિચાર ન કરવો, હવે લાગી જાવ, લાગી જશો તો બેડો પાર થઈ જશે. બેડો પાર કરવા માટે જ એ મનોહર મોહામણી મોહ ઉપજાવે એવી મૂર્તિ સલોણી આ ધરા પર પધારે છે. એવી રીતે અદભુત રીતે સ્વામીએ ચતુર્થ પદ એનું વર્ણન કર્યું.